నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుఖమోని మంగళం కుంకుందారి విజయేంద్రమో సుమంగళం నమః సుమహిస్తాయ స్వానుభూత్యా చకాస్తే జీవాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो आपणे स्वाध्याय करी रह्या छीए. एमां कर्ता कर्म अधिकार में गाथा 97 सुधी आपणे स्वाध्याय कर्यो छे. 97मी गाथा पछी थी अमृतचंद्राचार्य भगवान कलश कहे छे. 97मी गाथा અને એની પહેલાની ગાથામાં જે વાત આવી એ ભાવને પ્રસ્તુત કરતા એવા જ કળશ કહે છે. જેમ સુંદર મંદિર હોય અને પછી એની વધારે શોભા વધારવા માટે ઉપર કળશ ચડાવવામાં આવે એ રીતે અહીંયા કુનકુંદાચાર્ય ભગવાનની આ બધી ગાથાઓ દ્વારા અકર્તા ભાવને સમજાવવામાં આવ્યો અને અજ્ઞાનને કારણે કર્તાપણું છે અને જ્ઞાન દ્વારા એ કર્તાપણાનો નાશ થાય છે એ વાત આવી. એ પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશ લખ્યા છે. કળશ 57, 58, 59, 60 અને 61 અને એ પછી 62 એમ સતત 62 સુધી કળશ લખ્યા છે. તો આપણે એક પછી એક આ કળશ લઈએ. કળશ 57. અજ્ઞાનતસ્તુ સતૃણાવ્યવહારકારી જ્ઞાનમ સ્વયં કિલ ભવનપિ રજ્યતે યહ પીત્વા દદોક્ષુ મધુર અમ્લ રસ અતિ ગૃધ્યા ગા દુગ્ધિ દુગ્ધમેવ નુનમસૌ રસાલમ. કળશ નો શ્લોકાર્થ છે કે કીલ એટલે કે નિશ્ચયથી સ્વયં જ્ઞાનમ ભવન અપી, સ્વયં જ્ઞાન સ્વરૂપ હોવા છતાં નિશ્ચયથી તો આ જીવ પોતે જ પોતાથી જ કોઈના આધાર વિના સ્વયં જ્ઞાન સ્વરૂપ છે એવો હોવા છતાં પણ અજ્ઞાનાત તું યહ સતૃણા વ્યવહારકારી રજ્યતે એટલે કે એવો પોતે જ્ઞાન સ્વરૂપ હોવા છતાં, પોતે જ્ઞાન કરી શકે એવો હોવા છતાં, કોઈની પણ અપેક્ષા વિના પોતે જ્ઞાન સ્વભાવી હોવા છતાં પણ ભૂલ કરે છે એટલે અજ્ઞાનને લીધે જે જીવ ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથી આદિ 3 ઇંચની માફક રાગ કરે છે, અર્થાંત રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે. અસૌ દધીક્ષુમ મધુર આમ્લ રસ અતિ પીત્વા રસ અતિ ગૃધ્યા એટલે કે તે દહી ખાંડના અર્થાત શ્રીખંડના ખાટા મીઠા રસની અતિ લોલુપતાથી દધીક્ષુ મધુર આમ્લ રસ અતિ ગૃધ્યા, અતિ ગૃધ્યા એટલે અતિ લોલુપતાથી શિખંડને પીતા છતાં રસાલમ પીત્વા એટલે એ શિખંડને પીએ છે છતાં ગા દુગ્ધમ દુગ્ધિ ઈવ નુનમ પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે. નિશ્ચયથી ખરેખર ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે છતાં પણ એવા જ્ઞાન સ્વરૂપે નહીં પરિણમતા, જ્યારે એ અજ્ઞાન સ્વરૂપે રહે છે, અજ્ઞાન ભાવે પરિણમે છે, તો એવા અજ્ઞાનને લીધે એ જીવ કેવો છે? તો કહે છે કે ઘાસની સાથે બીજો લાડવાનો એવો આહાર ભેળવી દેવામાં આવ્યો હોય અને હાથીને ખવડાવવામાં આવે, છતાં પણ એ બંનેના સ્વાદને હાથી જુદો નથી પાડી શકતો, એટલે એવા ભેળસેળ સ્વાદને જ એ માણે છે. એવી જ રીતે આ અજ્ઞાની જીવ રાગ કરે છે. તે દહીં અને ખાંડ બે જુદી જુદી વસ્તુ છે. દહીંનો સ્વાદ ખાટો છે, ખાંડ છે તે મીઠો સ્વાદ ધરાવે છે. એટલે દહીં અને ખાંડના, એટલે શ્રીખંડના ખાટા મીઠા રસની અતિ લોલુપતાથી, એને શ્રીખંડ પ્રત્યે લોલુપતા છે, તેથી તે શ્રીખંડને પીતો હોવા છતાં એમ માને છે કે ગાયના દૂધને પીએ છે. એવા માનનાર પુરુષ જેવો આ અજ્ઞાની છે. હાથી ઘાસની સાથે એમાં જે કંઈ નાખવામાં બીજું આવ્યું હોય એને સાથે ખાઈ જાય છે, તો એને તો એમ જ છે કે ઘાસ ખાય છે, એ ભેળસેળવાળા સ્વાદને જ ગ્રહણ કરે છે. એને કંઈ જુદું પાડતો નથી કે આ જુદો સ્વાદ છે, આ જુદો સ્વાદ છે એમ કંઈ. એવી રીતે અહીંયા અજ્ઞાનીની વાત લીધી છે કે એ શ્રીખંડના ખાટા મીઠા સ્વાદને એકરૂપતાથી સમજે છે. એક વાત એટલે કે મીઠો સ્વાદ છે તે એ જુદો છે, મધુર છે એ ખાંડનો છે, અને પેલો ખાટો સ્વાદ છે તે દહીંનો છે, એમ એને ભેદ જ્ઞાન નથી. અને એને એક રસ પણ માણે છે, બે જુદા એ અભિન્ન અનુભવતો નથી. અને એવો એ શ્રીખંડ પ્રત્યે લોલુપ હોવાથી એ એમ માને છે કે પોતે ગાયના દૂધને પીએ છે. શ્રીખંડ ખાય છે ત્યારે એને એમ છે કે હું ગાયના દૂધને પીઉં છું, એના જેવી એ વાત કરી છે. શ્રીખંડને પીતા છતાં પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે. ભાવાર્થમાં અહીંયા સ્પષ્ટતા કરી છે કે જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી, એમાં અંદર લાડવા પણ નાખી દીધા હોય, ચૂરમું પણ નાખી દીધું હોય, મીઠાઈ પણ નાખી દીધી હોય, તો પણ એ આહારમાં એનું ભિન્ન જ્ઞાન હાથીને નથી, તેવી રીતે અજ્ઞાનીને આ પૂતગળ કર્મના પરિણામો છે તે, રાગદ્વેષના ભાવ છે તે, અને પોતાના જ્ઞાન આનંદ સ્વભાવ, એ બંને વચ્ચેનો તફાવત ખબર નથી, એટલે એ અજ્ઞાની પૂતગળ કર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન ન હોવાથી તે એકાકારપણે રાગમાં વર્તે છે. જે રાગ છે, શુભ ભાવ છે, એનું અને પોતાના જ્ઞાન સ્વભાવનું જુદાપણું એને નથી, એટલે એ એવું ભેદજ્ઞાન ન કરવાને કારણે માત્ર રાગનો જ અનુભવ કરે છે, શુભ ભાવમાં જ રહે છે, પોતે એ રૂપે જ થઈ જાય છે. જેમ શ્રીખંડનો વૃદ્ધિ માણસ સ્વાદભેદ નહીં પારખતા શ્રીખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે, તેમ અજ્ઞાની જીવ સ્વ પરના ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે. સ્વનો અને પરનો શું સ્વાદ છે એ જાણતો નથી. સ્વને જાણે તો એને ખ્યાલ આવે ને કે પર શું વસ્તુ છે. પરને જાણવાથી સ્વનો ખ્યાલ નથી આવતો. સ્વને જાણવાથી સ્વ સિવાય બીજું બધું પર છે એ વાત અનુભવમાં આવે છે, એ વાત ખ્યાલમાં આવે છે, અને પછી એમ જ શ્રદ્ધા થાય છે. માટે પુરુષાર્થ તો સ્વને જાણવાનો હોય, સ્વને અનુભવ સહિત જાણવાનો જ પુરુષાર્થ હોય, બીજો કોઈ પુરુષાર્થ હોય નહીં. પણ આ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જિનેશ્વર ભગવાને જેમ માર્ગ બતાવ્યો છે એ માર્ગમાં નહીં ચાલતા, પોતાની મતિ કલ્પનાએ અથવા તો કુગુરુએ જેમ ઉપદેશ્યું છે એમ ઉપદેશને ગ્રહણ કરીને એ અનેક પ્રકારે ધર્મ માને છે અને ચાર ગતિમાં એ રખડે છે. જિનેશ્વર ભગવાનની વાણીમાં તો એમ આવ્યું કે દરેક જીવ સિદ્ધ સમાન છે અને જે પુરુષાર્થ કરશે એ એવા પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરશે, અને એ પ્રગટ કરવા માટેનો માર્ગ તીર્થંકર ભગવાન કેવળી ભગવાને પ્રત્યક્ષ પોતે એ માર્ગે ચાલીને દર્શાવ્યો, તે છતાંય આ જીવને એનો વિશ્વાસ નથી આવતો, એની શ્રદ્ધા નથી થતી, એટલે એ અનેક પ્રકારે ધર્મનું સ્વરૂપ માને છે એવા અજ્ઞાનીને જ્યાં એને રાગ છે, જ્યાં એને આસક્તિ છે, જ્યાં એને રૂચિ છે, એને એ ધર્મ સમજી લે છે. એટલે એમ કરતા એને આશ્રવને બંધ થાય છે અને સંસારમાં રખડવું થાય છે. જો એ સ્વને જાણે, પોતાના સ્વરૂપને જાણે, જીનેશ્વર ભગવાને જેવું સ્વરૂપ કહ્યું છે એવું પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ જાણે, તો એ પરને અને સ્વને જુદા પાડી શકે ભેદ જ્ઞાન દ્વારા શું સ્વ છે અને શું પર છે. ભલે ને સ્વ અને પર ભેગા સાથે એને ખ્યાલમાં આવતા હોય, છતાં પણ બંનેને ભિન્ન ભિન્ન અનુભવી શકે એવો એ સક્ષમ છે. પણ સ્વનું લક્ષ થાય તો, જ્ઞાનીને સ્વનું લક્ષ થાય છે, એને આત્માનો અનુભવ થાય છે, ત્યાર પછીથી એને સ્વ અને પરનો ભેદ પડી જાય છે. કેમ કે ભલે એ સંસાર અવસ્થામાં રહ્યો છે એટલે પરને અને સ્વને બંનેને જાણવાનું થાય, પણ તેથી શું, તેથી કંઈ એ પરને સ્વ તરીકે નથી જાણતો, પરને પર તરીકે જ જાણે છે. જ્યાં સુધી પૂર્ણતા પ્રગટ નથી કરતો, જ્યાં સુધી સાધક અવસ્થામાં છે, અરે જ્યાં સુધી એ સાધુ થઈને સાતમા ગુણસ્થાન છઠ્ઠા ગુણસ્થાનની અવસ્થામાં છે, તો પણ એને પર સાથેનો સંસર્ગ તો રહે જ છે, પરના લક્ષે શુભભાવ પણ આવે જ છે. એટલે એ પર અને સ્વ બંને એના જ્ઞાનમાં એને દેખાય છે, ઝળકે છે. પણ એમાં એ ભૂલ નથી કરતો કે આ પર છે, શુભભાવ છે, તે હું છું, મારો છે, તે પણ સ્વ છે, એવી એને ભૂલ નથી થતી. જ્યારે આ અજ્ઞાનીને એમાં ભૂલ થાય છે. જે પૂતગળ પરિણામ છે એના સ્વાદને એ પોતાનો સમજે છે, સ્વને તો એ જાણતો નથી. એટલે સ્વ અને પર બંનેના મિશ્રિત સ્વાદને એ રાગરૂપે સ્વાદે છે, એને એવો અનુભવ થાય છે. એટલે અજ્ઞાનને કારણે એ સ્વ અને પરના ભેદ જ્ઞાન વિના એ સ્વ પરના ભેળસેળ સ્વાદને પોતાનો માને છે. ગુરુદેવે આ વિશે થોડી વધુ સમજ આપી છે, આપણે એ પણ લઈએ. અગાઉ 57મી ગાથામાં આનો ઘણો વિસ્તાર થઈ ગયો છે, તે છતાં પણ આ જ ભાવને થોડો આપણે વધારે વિસ્તારથી સમજીએ. ગુરુદેવે અહીંયા વાત કરી છે, પ્રવચન રત્નાકર ભાગ 5મો પાના નંબર 83 ઉપર, કે હાથીને ઘાસ અને ચૂરમાના લાડવા ભેગા કરીને ખાવા આપો તો તે બંનેને એક માનીને ખાઈ જાય છે. દેવના સ્વાદનો ભેદ છે એવો તેને વિવેક હોતો નથી. વળી કોઈ રસનો લોલુપી અત્યંત લોલુપતાને કારણે શિખંડ પીતા છતાં હું ગાયનું દૂધ પીઉં છું એમ માનવા લાગે છે. અને સમયસાર નાટકમાં દ્રષ્ટાંત આપ્યું છે કે દારૂનો નશો જેને ચડ્યો છે એવો કે દારૂડીઓ એ શિખંડ પીતા છતાં, શિખંડ ખાતા છતાં નશાના કારણે એના સ્વાદને પારખી શકતો નથી અને પોતે દૂધ પી રહ્યો છે એમ એ કહે છે. મોહ દારૂના પાનથી જે નશામાં છે તેવા અજ્ઞાનીને રાગનો કલુષિત સ્વાદ અને પોતાનો આનંદરૂપ સ્વાદ ભિન્ન છે એમ ભાન નથી. અજ્ઞાનીને રાગનો કલુષિત સ્વાદ અને પોતાનો આનંદરૂપ સ્વાદ એ બંને ભિન્ન છે એમ ભાન નથી. તેથી રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે અને રાગના સ્વાદને જ પોતાનો સ્વાદ માને છે. અહીંયા મૂળ વાત એ છે કે ભેળસેળ સ્વાદ છે, છતાં બેમાંથી એ રાગના સ્વાદને જ પોતાનો માને છે. એમ નથી થતું કે પોતાના સ્વાદને એ જાણે છે એટલે એ ભેળસેળ સ્વાદમાં એને પોતાનો સ્વાદ કે જે સાચો સ્વાદ છે એ જ આવે છે અને પેલો સ્વાદ નથી આવતો, એવું નથી બનતું. પણ એને તો રાગનો જ સ્વાદ અનુભવાય છે, કેમ કે પોતાનો સ્વાદ જયારે જેને જાણ્યો હોય, લીધો હોય, એને તો એ ભેદ જ્ઞાન થઈ જ ચૂક્યું હોય. એક વાર ભેદ જ્ઞાન થયા પછીથી પર બધું જુદું પડી જાય છે, છૂટું પડી જાય છે. નાળિયેર હોય એની અંદર ગોળો નાળિયેર પાકે પછી છૂટો પડી જાય છે, એને પછાડીએ એટલે કાટલી તૂટી જાય અને અંદરથી આખો ગોળો જુદો આપણને મળે છે. એટલે જે જ્ઞાનથી પરિપક્વ થયો છે એવા જ્ઞાનીને તો ભગવાન આત્મા એ જુદો પડી જાય છે, બધાથી ભિન્ન પડી જાય છે. એને ભલે ને ગમે તેની સાથે રાખવામાં આવે, એને વર્તમાન પર્યાયમાં ગમે તેવા સંયોગો હોય, કેમ કે પૂર્વે જેવા ભાવ કર્યા હતા એવા ભાવને અનુરૂપ કર્મ બંધાયા હતા અને એ કર્મ અત્યારે વર્તમાનમાં ઉદયમાં આવે, તેથી શું એ બધું ભલે ગમે તે પ્રકારે આવે, વિપરીત સંયોગો હોય, તે છતાંય કે પોતે એ બધાથી ભિન્ન જુદો જ એને અનુભવમાં આવે છે. એટલે એક વખત આત્માનો અનુભવ થાય પછીથી એ પેલા નાળિયેરના ગોળાની જેમ એ જુદો પડી જાય છે. એટલે બે ધારા જુદી ચાલે છે. જ્ઞાનીને કૃપાળુદેવનો આપણે વિચાર કરીએ તો એ વાત બહુ સરસ રીતે ખ્યાલમાં આવે છે કે કૃપાળુદેવ વેપાર કરતા હતા હીરાનો, જવેરાતનો, પરંતુ એ બધું એક બાજુ થયા કરતું હતું, છતાંય કૃપાળુદેવની દ્રષ્ટિ આત્મા તરફ જ રહેતી હતી, સતત આત્મા તરફ જ દ્રષ્ટિ રહેતી હતી. પોતે ભગવાન આત્મા એ વાત એમને ક્યારેય દ્રષ્ટિમાંથી જતી જ ન હતી. બહારમાં ગમે તે વેપાર ચાલતો હોય તે છતાં પણ, બહારમાં જવું આવવું ઉઠવું બેસવું ખાવું પીવું બધું થતું હતું, છતાં પણ દ્રષ્ટિ આત્મા તરફ રહેતી હતી. એવા આત્મજ્ઞાની સંતોને તો એ બે સ્વાદ ભિન્ન જ આવે છે, પણ અજ્ઞાનીને એ બંને ભેગા આવે છે. પણ બેમાં જે સ્વાદ આવે છે એ તો એને રાગનો આવે છે, આત્માનો નથી આવતો. આત્માનો અનુભવ જ નથી પછી આત્માનો સ્વાદ એને ક્યાંથી સમજાય. એટલે ભેળસેળ સ્વાદની સ્પષ્ટતા ગુરુદેવે 97મી ગાથામાં કરી છે. મિલિત સ્વાદ, મિલિત સ્વાદનો અર્થ એમ છે કે પોતાના જ્ઞાનની પર્યાયમાં એ પેલા રાગ દ્વેષને જાણે છે અને એકરૂપતા કરે છે, એમ મિલિત. પોતે રાગરૂપ પ્રવર્તન કરે છે, રાગરૂપ પરિણમન કરે છે, એમ મિલિત. જ્ઞાનની પર્યાય જાણે છે અને એમાં એ જાણતા એમાં જે રાગ છે એની સાથે એકરૂપતા કરે છે. હું ક્રોધ, હું માન, હું માયા, હું લોભ એવા ભાવોએ એ પોતે થઈ જાય છે. ક્રોધ કરે છે ત્યારે હું છું, ક્રોધ જુદો છે એમ એ નથી જાણતો. લોભ કરે છે ત્યારે એ ભાવ એનો નથી, એ જુદો છે એમ એ નથી જાણતો, લોભ મને થયો. દાનનો ભાવ કરે છે, ઉદારતાનો ભાવ મારો છે. અરે પ્રભુ, એ બધા ભાવ તારા હોય નહીં. તારે ગ્રહણ નથી કરવાનું તો પછી ત્યાગ ક્યાંથી તારામાં હોય? ગ્રહણ ત્યાગ શૂન્યત્વ એવું તારું સ્વરૂપ છે. ત્યાગ ગ્રહણ શૂન્યત્વ શક્તિ, એટલે ગ્રહણ પણ કરે નહીં અને ત્યાગ પણ કરે નહીં એવો ભગવાન આત્મા છે, એને આ બધા ભાવ ક્યાંથી હોય? પણ છતાંય એ બધા ભાવરૂપ પોતે થઈ જાય છે, એમ મિલિત સ્વાદ છે. એટલે એ રાગને જ અનુભવે છે, એનો જ સ્વાદ લે છે. અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાં પણ 83મા પાના ઉપર નીચેથી બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અજ્ઞાનીને પોતાના અને પૂતગલ કર્મના ભિન્ન સ્વાદનું ભાન નથી. અહીં પૂતગલ કર્મનો અર્થ રાગ થાય છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ ખરેખર પૂતગલ જ છે. તેનો સ્વાદ અને પોતાનો સ્વાદ ભિન્ન છે એવું અજ્ઞાનીને ભાન નથી. રાગનો સ્વાદ અને આત્માનો સ્વાદ એ બેને અજ્ઞાની જુદા પાડી શકતો નથી. અરે રે, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની આવી દશા ખેદ થાય છે પ્રભુ. એક તરફ તો તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં દરેક જીવ સર્વજ્ઞ સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી કેવળ જ્ઞાન કરી શકે એવા છે, જ્ઞાન સ્વભાવી છે. અને વર્તમાનમાં એની પર્યાય તો જુઓ, એ સ્વને અને પરને પણ જુદા નથી પાડી શકતો. જે કેવળ જ્ઞાન પ્રગટ કરવાની ક્ષમતા ધરાવે છે એવો આ ભગવાન આત્મા આ વર્તમાન પર્યાયમાં ક્યાં જઈને પડ્યો છે? કેવી પર્યાયમાં એ રહ્યો છે? કેવું એને અજ્ઞાન વર્તે છે? એનું જ્ઞાન કેવું ઢંકાઈ ગયું છે? કે એ સ્વને અને પરને પણ જુદા નથી પાડી શકતો. ખેદની વાત છે, બહુ ખેદ કરવા જેવી વાત છે. પ્રભુ આપણે માટે આપણી આવી પર્યાય આવી દશા કે સ્વને અને પરને પણ જુદા ન પાડી શકીએ, ન સમજી શકીએ. તીર્થંકર ભગવાને તો એમ કહ્યું કે સર્વજ્ઞતા તારામાં ભરી છે, તું કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે એવો છો, અને વર્તમાન દશા આવી. અરે આ મનુષ્ય ભવના ટૂંકા આયુષ્ય પૂરા કરીને જીવ 84ના અવતારમાં ક્યાંય ચાલ્યો જશે? ત્રસની સ્થિતિ તો માત્ર 2000 સાગરની છે. 2000 સાગરો પણ ત્રસની સ્થિતિ હોય એટલે બે ઇન્દ્રિયથી માંડી અને સંઘની પચેન્દ્રિયમાં જે કાળ વિતાવે છે એ 2000 સાગરો પમનો છે. એ સમય દરમિયાન જો એ સમ્યક તો પ્રગટ નથી કરતો તો પછી એ પાછો નિગોદમાં ચાલ્યો જશે. બે ઇન્દ્રિયથી પચેન્દ્રિય સુધીના ભવ કરવાની સ્થિતિ 2000 સાગરની છે. અરે ભાઈ, જો ભેદ જ્ઞાન પ્રગટ ન કર્યું તો તે સ્થિતિ પૂરી થતા જીવ નિગોદમાં જશે. નિગોદ એટલે ઇતર નિગોદમાં જશે. નિત્ય નિગોદમાંથી તો નીકળ્યો છે, હવે જે નિગોદમાં જશે એ ઇતર નિગોદ છે, ઇતર નિગોદમાં ચાલ્યો જશે. અને નિગોદવાસ તો અનંતકાળ અને અપાર દુઃખથી ભરેલો છે. તો ભાઈ વિચાર કર, આ જન્મમાં સમ્યક દર્શન પ્રગટ કરવાની જ તાતી જરૂર છે, એકમાત્ર જરૂર છે. બીજું કંઈ કરવા જેવું નથી. બધા કામો તારા પડતા મૂકી દે, ક્યાંય કંઈ કરવા જેવું છે જ નહીં. એ કામો તારા થવાના છે તે થશે જ. આ જીવન બહુ ટૂંકું છે, આયુષ્ય બહુ ઓછું છે, અને એમાં કેટલું બધું આયુષ્ય તો પૂરું થઈ ગયું છે. હવે કેટલા ગણ્યા ગાંઠા વર્ષ દરમિયાન તારે આ ભેદ જ્ઞાન પ્રગટ કરવાનું છે. મનુષ્ય બહુમાં ટૂંકા આયુષ્યની અંદર જો આ વાત નહીં થાય તો પછી ક્યારે કરીશ? પછી ક્યાંય ચાલ્યો જઈશ? અને પછી તો બીજી વખત તો આવો ચાન્સ નહીં મળે, આવી તક નહીં મળે. વર્તમાનમાં બધું મળ્યું છે, આ ભાવમાં જે મળ્યું છે એવું મળતા તો કેટલાય ભાવ ચાલ્યા જશે. અને કોને ખબર છે કે 2000 સાગરો પણ પૂરા થઈ જશે અને પછી નિગોદમાં નહીં ચાલ્યો જાય. આ ભાવમાં જ કરવાનું છે, આ ભાવ જ મહત્વનું છે. અહીંયા કહે છે 84માં પાના ઉપર કે રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ બંને ભિન્ન છે, એમ સ્વાદ ભેદનું અજ્ઞાનીને ભાન નથી, તેથી તે શુભાશુભ ભાવના કલુષિત સ્વાદને પોતાનો સ્વાદ માને છે. શુભાશુભ ભાવ રૂપે જ એ પરિણમે છે, તેથી તે રાગમાં એકાકાર રૂપ પ્રવર્તે છે. રાગથી ભિન્ન પોતે જ્ઞાતાપણે રાગનો જાણનાર છે એવું અજ્ઞાની જાણતો નથી. ખરેખર તો માત્ર જાણનાર જ છે, બીજું કંઈ જ નથી. પણ આ વાત એને કોણ સમજાવે? એટલે એ રાગાદી ભાવમાં એ એકાકાર થઈ જાય છે. અજ્ઞાનીને ભક્તિ આદિની મુખ્યતા હોય છે, તેથી તે ભક્તિ આદિના રાગમાં એકાકાર થઈ જાય છે. જ્ઞાનીને ભક્તિ આદિનો રાગ આવે છે, એને પણ ભક્તિનો સ્વભાવ હોય છે, પણ જ્ઞાની તેમાં એકાકાર નથી. જ્ઞાન એટલે પોતે ભગવાન આત્મા, અને જે શુભભાવ આવ્યો છે તે શુભભાવ, એ બંનેનો ભેદ જાણે છે, એને એનો વિવેક છે. એટલે શુભભાવને છોડીને પોતાના સ્વભાવ ભાવરૂપ ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયક છે એનું લક્ષ કરે છે, ધ્રુવ તરફ દ્રષ્ટિ કરે છે, અને એમાં એના જ્ઞાન દર્શનના ઉપયોગ ઢળે છે અને પોતે અલૌકિક આનંદનો અનુભવ કરે છે. અહીંયા એક બીજી વાત સરસ લીધી છે ગુરુદેવે, કે કહ્યું છે ને કે ધર્મ વાડીએ ન નીપજે, ધર્મ હાતે ન વેચાય, ધર્મ વિવેકે નીપજે, જો કરીએ તો થાય. વાડીમાં પણ મળે નહીં, ખેતરમાં મળે નહીં, પાકતો નથી ધર્મ, અને બજારમાં પણ કંઈ વેચાતો નથી. ધર્મ તો વિવેકથી નીપજે છે, અને એવો જો વિવેક કરીએ તો થાય. આ વિવેકનો અર્થ શું? વિવેક એટલે ભેદ જ્ઞાન. વિવેકનો અર્થ થાય છે ભેદ જ્ઞાન. પરની દયા પાળવી એ કંઈ વિવેક નથી, એ તો શુભભાવ છે. પણ ભગવાન આત્મા શુભરાગના વિકલ્પથી ભિન્ન જ્ઞાયક ચૈતન્યમય પ્રભુ છે, એવું ભેદ જ્ઞાન કરવું તે વિવેક છે. આનું નામ વિવેક. જો વિવેક અને વિનય બે શબ્દમાં પણ લોકોને ભૂલ પડે છે. વિનય જુદી વસ્તુ છે. આ વિવેક અને વિનય બે શબ્દો જુદા ભિન્ન છે. પહેલા તો એ સમજી લો, વિવેક શું છે અને વિનય શું છે. વિનય બીજા પ્રત્યેનો આપણો જે આદર જે છે, સામી વ્યક્તિ જેવી છે તે પ્રમાણેનો એનો આદર કરવો એ વિનય છે. અને વિવેક. વિવેક તો બે ચીજ વસ્તુ વચ્ચે વિવેક કરવાનો છે, બે વસ્તુ બે પદાર્થો વચ્ચે વિવેક કરવાનો છે, બે પ્રકારના ભાવ વચ્ચે વિવેક કરવાનો હોય છે. અને એમાં મોટામાં મોટો સૌથી જરૂરીમાં જરૂરી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વિવેક જો કંઈ પણ હોય તો પોતે પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તે અને એ સિવાય બીજું બધું છે એની વચ્ચે વિવેક કરે, એટલે કે ભેદ જ્ઞાન કરે. સ્વ ચૈતન્ય ભગવાન આત્મા પ્રભુ અને આ શુભરાગ નો વિકલ્પ એની વચ્ચે એ ભેદ જ્ઞાન કરવું એ વિવેક છે. અને શરીરની ગમે તેવી અવસ્થા થાય તો પણ એ વિવેકમાં એ પાછો ન પડે. અરે દેહ છૂટી જવા જેવી અવસ્થા થાય તો પણ એ રાગ આદિ છે એનાથી હું જુદો ભગવાન આત્મા છું એવો વિવેક એને રહે તો એનું કામ થાય. તો આ રીતે આ 57મો કળશ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે 57માં કળશ પછીથી આગળ 58મો કળશ કુંકુંદાચાર્ય ભગવાનને જે ગાથાઓ કહી એ ગાથાઓના અનુસંધાનમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને લખ્યો છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ બધા કળશ લખ્યા છે એ સમયસારની જે ગાથાઓ છે એના ભાવોને વધારે સ્પષ્ટ કરવા માટે લખ્યા છે. અને એમને એવા ભાવો એ ગાથાઓ વાંચ્યા પછીથી એને આત્મસાત કર્યા પછીથી આવ્યા માટે એમણે લખ્યા છે. તો 58મો કળશ. અજ્ઞાનાન મૃગ તૃષ્ણિકા જલધિયા ધાવંતી પાતું મૃગા અજ્ઞાનાન તમસી દ્રવંતી ભુજગાધ્યાસેન રજૌજાન અજ્ઞાનાચ વિકલ્પ ચક્રકરણા વાતોલબ્ધિવત શુદ્ધ જ્ઞાનમયા અપિ સ્વયંમી કર્તૃભવન ત્યાકુલા. ગાથાના અર્થમાં અહીંયા કહે છે અજ્ઞાનાત અજ્ઞાનને લીધે મૃગ તૃષ્ણિકા જલધિયા મૃગ જળમાં જળની બુદ્ધિ થવાથી મૃગાહા પાતું ધાવંતી હરણો તેને પીવા દોડે છે. અજ્ઞાનને લીધે મૃગજળ, મૃગજળ એટલે એ કંઈ જળ નથી હોતું પણ મૃગજળ કોને કહેવાય કે મૃગને એ ગરમીને કારણે દૂર દૂર જે જમીન ગરમ થઈ છે એની ઉપરથી જે હવા જે છે એના વેવ્સ દેખાય છે એટલે એને એ પાણી જેવું દેખાય છે. અને આ તો આપણને પણ દેખાય, આપણે રણ પ્રદેશમાં જ્યારે મુસાફરી કરતા હોઈએ અને બહુ તડકો હોય તો એ વખતે દૂર નજર કરીએ તો આપણને રોડ ઉપર એવું દેખાય કે જાણે વેવ્સ પાણીના વેવ ચાલતા હોય એવું દેખાય છે. એટલે એ મૃગ જળ કહેવાય છે, જળ નથી પણ મૃગ બિચારું એને જળ સમજી અને પીવા માટે દોડે છે એટલે એ જે દેખાય છે એને મૃગ જળ કહેવાય. એટલે અજ્ઞાનને લીધે મૃગ જળમાં જળની બુદ્ધિ થવાથી, એટલે મૃગ જળને જળ માને છે એ પાણી નથી એને પાણી માની અને હરણ એને પીવા માટે દોડે છે ત્યાં એ તરફ દોડે છે પણ ત્યાં જાય છે એટલે ત્યાં પાણી નથી હોતું, આગળ એને ફરી આગળ પાણી દેખાય છે એટલે આગળ દોડે છે, આગળ દેખાય છે એટલે આગળ દોડે છે, એમ એ દોડ્યા કરે છે. એટલે અજ્ઞાનને લીધે એ રીતે હરણ પાણી માટે થઈ અને દોડ્યા કરે છે. એ રીતે અહીંયા અજ્ઞાનને લીધે અજ્ઞાનાત્મ તમસી રજૌ ભુજગાધ્યાસેન અંધકારમાં પડેલી દોરડીના સર્પનો અધ્યાસ થવાથી જના દ્રવંતી, એટલે કે અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી લોકો ભયથી ભાગી જાય છે. પેલું ઉદાહરણ છે એની સાથે આ બીજું ઉદાહરણ અથવા તો જે ભાવ છે લોકોનો એ દર્શાવ્યો કે અજ્ઞાનને કારણે મૃગ ફાંફા મારે છે, એવી રીતે અજ્ઞાનને કારણે અંધારામાં જે દોરડી પડી છે એને સાપ માની અને લોકો ભાગી જાય છે. અને તેવી રીતે અજ્ઞાનાત અજ્ઞાનને લીધે અમી, એટલે આ જીવો પવનથી તરંગવાળા વાતોત તરંગાવધિવત, એટલે પવનથી વાતો એટલે પવન તરંગાવધિવત એટલે તરંગવાળા સમુદ્રની માફક જેની ઉપર પવન વાય છે એવો એ સમુદ્ર એની ઉપર એ પવનને કારણે તરંગો દેખાય છે એ પ્રમાણે વિકલ્પ ચક્ર કર્ણાત એટલે વિકલ્પોના સમૂહ કરતા હોવાથી શુદ્ધ જ્ઞાનમયા અપી, જો કે તેઓ શુદ્ધ જ્ઞાનમય છે તો પણ આકુલતા બનતા થતા સ્વયં પોતાની મેળે કર્ત્રી ભવંતી કરતા થાય છે. અજ્ઞાનને લીધે આ જીવો પવનથી તરંગવાળા સમુદ્રની માફક વિકલ્પોના સમૂહ કરતા હોવાથી, જો કે તેઓ શુદ્ધ જ્ઞાનમય છે તો પણ આકુળતા બનતા થતા પોતાની મેળે કરતા થાય છે. અજ્ઞાનને લીધે વિકલ્પો થાય છે, જેમ પેલા સમુદ્રની ઉપર પવન વાય છે એટલે તરંગો થાય છે, એવી રીતે અજ્ઞાનને લીધે એ વિકલ્પોનો સમૂહ એમને ભેગો થાય છે. અને એવા વિકલ્પોને કારણે, જો કે પોતે તો જ્ઞાનમય છે છતાં પણ એ આકુળતા અનુભવે છે અને આકુળ થઈને પોતે પોતાની મેળે એવા ભાવના કરતા થાય છે. વિકલ્પો કરવાને કારણે એ અજ્ઞાનમય ભાવે વર્તે છે અને એવા ભાવના કરતા થાય છે. તરંગો ઘણા છે એટલે એની સાથે સરખામણી વિકલ્પોના સમૂહની કરી છે. કેટલા તરંગો સમુદ્રની ઉપર, કેટલાય તરંગો થાય પવનને કારણે, જેમ તરંગો ઉત્પન્ન થયા જ કરે એવી રીતે આ મનરૂપી સમુદ્રમાં એક મિનિટની અંદર કેટલાય વિકલ્પો થાય છે. મન માકડા જેવું છે એમ આપણે કહીએ છીએ, કૂદકા મારે છે, અહીંયાથી અહીંયા જાય છે એટલે વિકલ્પો કરે છે. એટલે સમુદ્રની સાથે અહીંયા સરખાવીએ તો સમુદ્રમાં જેમ પવનને કારણે કેટલાય તરંગો થાય છે, એવી રીતે આ મન, એ મન વરનું લક્ષ કરે છે એટલે જાત જાતના વિકલ્પો એને ઉત્પન્ન થાય છે. એક મિનિટમાં તો 20 વિકલ્પો થઈ જાય છે. એટલે એવો વિકલ્પોનો સમૂહ એને પોતે પોતાનો અનુભવે છે, પોતે એ રૂપ થાય છે. અને એમ કરતાં સાથે રહેલા ભાવો, વિકલ્પની સાથે રહેલા જે ભાવો છે એના એ પોતે પોતાની જાતે જ કરતા થાય છે, કોઈ કરાવે છે માટે નથી થતા. છે તો જ્ઞાન સ્વભાવી, ખરેખર તો જ્ઞાનને કારણે એ વિકલ્પો પોતાથી જુદા છે એમ એને જાણવું જોઈએ, સમજવું જોઈએ, એને જુદા પાડવા જોઈએ, પોતે ભગવાન આત્મા એનાથી જુદો છે એમ થવું જોઈએ. પણ અજ્ઞાનને લીધે એ વિકલ્પોના સમૂહને પોતાનો માને છે, વિકલ્પોને પોતાના માને છે અને એવા વિકલ્પોની સાથે રહેલા ભાવના પોતે કરતા થાય છે. ભાવાર્થમાં અહીંયા સમજાવ્યું છે કે અજ્ઞાનથી શું શું નથી થતું, અજ્ઞાનને કારણે શું થાય છે. હરણો છે, મૃગ છે, તે ઝાંઝવાના જળને જળ માનીને પીવા માટે દોડે છે, કેમ કે અજ્ઞાન વર્તે છે. અને એ રીતે દુઃખી થાય છે, ખેદ ખિન્ન થાય છે, પાણી મળતું નથી અને તરસ્યા રહી જાય છે, દુઃખી થાય છે, દોડ્યા કરે છે. અંધારામાં દોરડી પડી છે એને સાપ માનીને લોકો ભયભીત થઈ ડરી અને તેનાથી ભાગી જાય છે, આ પણ અજ્ઞાન છે. તેવી જ રીતે આ આત્મા પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક, પવનની અસર તળે આવેલા પેલા સમુદ્રની માફક જેમ સમુદ્ર તરંગવત થાય છે, એવી રીતે અજ્ઞાનને લીધે અજ્ઞાનવશ થયો થકો આ જીવ જે વિકલ્પો ઉત્પન્ન થાય છે એ વિકલ્પોથી ક્ષુબ્ધ થાય છે અને એનો એ કરતા થાય છે. જો કે પરમાર્થથી તો એ પોતે જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ જ્ઞાન ઘન છે, તો પણ અજ્ઞાનથી એ વિકલ્પો કરતો થકો એવા એ ભાવનો કરતા થાય છે. આ બધું અજ્ઞાનથી થાય છે. અજ્ઞાનને કારણે શું શું થાય, અજ્ઞાનને કારણે બધું થાય. અજ્ઞાનને કારણે મિથ્યાત્વનું પોષણ થાય, અજ્ઞાનને કારણે ચાર ગતિમાં રખડવાનું થાય, અજ્ઞાનને કારણે આ ભવ થાય. એટલે ભવનું મૂળ કારણ તો અજ્ઞાન જ છે. જ્ઞાન પ્રગટ કરવું એ સર્વસામાન્ય ઉપદેશ બધા જ સંતોએ આપ્યો છે, છતાંય હજી એને એમ છે કે ભક્તિ ભક્તિ ભક્તિ. અરે ભલા ભગવાન, ભક્તિ તો શુભ ભાવ છે, એ તો અહો ભાવ છે, એ તો આદરનો ભાવ છે, એમાં તો વિનય રહેલો છે. પણ વિનયથી આગળ વધીને તારે તો વિવેકને પકડવાનો છે કે વિવેક શું છે. વિવેક એ છે કે શુભ ભાવથી જુદો ભગવાન આત્મા પોતે ત્રિકાળ નાયક છે, સક્ષમ છે અને એવી સક્ષમતા એને પ્રગટ કરવાની છે કે પોતે જુદો છે એવો એને અનુભવ કરવાનો છે. આ કરવાનું છે, આ વિવેક, ભેદ જ્ઞાનનો વિવેક એને પ્રગટ કરવાનો છે. તો એને તો એ કરતો નથી, અને માત્ર વિનય દર્શાવે છે, આદર દર્શાવે છે, અહોભાવ દર્શાવે છે, ભક્તિભાવ દર્શાવે છે. તો એથી એનું શું કલ્યાણ થશે? પુણ્યનો બંધ જરૂર પડશે, સંયોગો મળશે, પણ સંયોગો મળ્યા પછીથી જે કરવાનું છે એ તો કરતો નથી. શુભભાવનો જેને ખૂબ રાગ છે એમને અમે પ્રશ્ન પૂછીએ છીએ કે ભાઈ, શુભભાવ પૂર્વે કર્યા માટે તો તને આ સંયોગો મળ્યા, હવે આનાથી વધારે બીજા તારે સંયોગો શું જોઈએ છે? આ વર્તમાનમાં જે સંયોગો પ્રાપ્ત થયા છે એ પૂર્વે કરેલા ખૂબ ખૂબ શુભભાવને કારણે પુણ્યબંધ થયો, માટે તો તને આ મળ્યું છે. તો હવે અત્યારે એનો ઉપયોગ કરવાને બદલે તું પાછો શુભભાવમાં જ કેમ રસ કરી રહ્યો છે, રૂચિ કરી રહ્યો છે, એમાં જ કેમ પ્રવર્તી રહ્યો છે? એ શુભભાવને કારણે જે મળ્યું છે એ સંયોગો છે, અને હવે સંયોગો મળ્યા છે એટલે અનુકૂળતાઓ છે. તો હવે તું શુદ્ધભાવનો પુરુષાર્થ કર ને પ્રભુ. શુદ્ધભાવનો પુરુષાર્થ કરવા માટે તને આ અનુકૂળતાઓ મળી છે એ પૂર્વે કરેલા શુભભાવનું પરિણામ છે, અને હજી તું શુભભાવને છોડતો નથી. હજી તારે કેટલા શુભભાવ જોઈએ છે કે જેને કારણે તને એવી અનુકૂળતા પ્રાપ્ત થાય તો તું ધર્મમાં પ્રવર્તે? એનો કોઈ અંત નથી. ગમે તેટલી અનુકૂળતા પ્રાપ્ત થાય, અરે તું ચક્રવર્તી થાય એટલી અનુકૂળતા પ્રાપ્ત થાય, તો પણ છેવટે તો ધર્મ માટે તો શુદ્ધભાવમાં પ્રવર્તવાનું છે. શુભભાવ દ્વારા ધર્મ નહીં થાય. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય શુભભાવને કારણે ચક્રવર્તી પદ મળે છે તો એ જીવ, એ ચક્રવર્તી પદ મળ્યું છે, ચક્રવર્તી થયો છે, એ પણ એને બધાને છોડી અને શુભભાવને છોડી અને શુદ્ધભાવમાં પ્રવર્તવા માટે વિકસિત થઈ અને સાધના કરે છે, પોતાના સ્વરૂપમાં ઉતરવાનો પ્રયત્ન કરે છે, એવો એને પુરુષાર્થ થાય છે. એટલે શુભભાવનો પુરુષાર્થ હોય નહીં, શુદ્ધ ભાવમાં જવાનું છે. બહુ સરસ વાત છે, પણ કોણ સમજે પ્રભુ? ગુરુદેવે વારંવાર એ વાતને સમજાવી છે. અહીંયા 58માં કળશ ઉપર ગુરુદેવે ઘણી સરસ વાત કરી છે, આપણે એ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો પાના નંબર 84 ઉપર નીચે કળશ 58 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, ત્યાંથી જ આપણે શરૂઆત કરીને લઈએ કે અજ્ઞાનને લીધે મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી હરણો તેને પીવા દોડે છે. ખારીલી જમીનમાં સૂર્યના કિરણો પડે તો જળ જેવું દેખાય છે. મૃગલા દોડતા દોડતા જળની આશાએ ત્યાં જાય છે અને જઈને જુએ તો ત્યાં કાંઈ ન હોય, ત્યાં જળ હોતું નથી. જળ ક્યાં હતું તો મળે? હતું જ નહીં. જળ હતું નહીં પણ જળ છે એમ જાણીને દોડ્યા. એવી જ રીતે આ અજ્ઞાની જીવ સુખને માટે, એને દૂર દૂરથી પેલા જળની જેમ સુખ દેખાય છે એટલે મૃગની જેમ એ પણ ત્યાં દોડે છે, અને ત્યાં જાય છે ત્યારે ત્યાં ખબર પડે છે કે ત્યાં સુખ છે જ નહીં. એટલે ગુરુદેવ એ વાતને સમજાવે છે કે તેમ અજ્ઞાની જીવ સ્ત્રીમાં, મકાનમાં, પૈસામાં સુખ છે એમ ભ્રમથી માની અને એ પર વસ્તુઓની આશાએ દોડધામ કરી મૂકે છે. પૈસા રળવા માટે કુટુંબને છોડી પરદેશ જાય, ત્યાં એકલો રહે. આમ અતિશય લોભ આતુર જેવો પૈસા મેળવવા બહાર દોડી દોડીને જાય છે તે બધા મૃગલા જેવા છે. મૃગને તો બિચારાને ભાન નથી, પણ તું તો મનુષ્ય થયો, સંઘની થયો છો, પચેન્દ્રિય થયો છો, બીજી બધી વસ્તુને સમજે છે, બધો અભ્યાસ કર્યો છે, ગ્રેજ્યુએટ થયો છે, તું નથી સમજતો? એટલે ગુરુદેવે એવા શબ્દો મૂક્યા છે કે પૈસા રળવા માટે કુટુંબને છોડી પરદેશ જાય, ત્યાં એકલો રહે. આમ અતિશય લોભાતુર, લોભાતુર થઈ જેવો પૈસા મેળવવા બહાર દોડી દોડીને જાય છે તે બધા મૃગલા જેવા છે. એટલે સુખની શોધમાં જે દોડી રહ્યા છે એને માટે વાત કરી છે કે એ બધા મૃગલા જેવા છે. ત્યાં પહોંચે છે તો ત્યાં એમને સુખની પ્રાપ્તિ થઈ જાય છે? નથી થતી. આ બધા પૈસાવાળા બધા સુખી છે? કેટલાય પ્રકારે શરીરની અંદર રોગ વગેરેને કારણે દુઃખી છે, કુટુંબના કેટલાય પ્રોબ્લેમને કારણે દુઃખી છે, ઘણા પ્રકારે દુઃખ છે. અરે દેવોને જેમને શરીરમાં રોગ નથી અને ઘણી બધી સમૃદ્ધિ મળી છે છતાં એ બધા પણ દુઃખી છે, એ બધા પણ દુઃખી છે. એટલે સંપત્તિ મળી જાય એટલે કંઈ સુખની પ્રાપ્તિ થાય છે એમ નથી. તો અહીંયા વાત કરે છે ગુરુદેવ કે બધા મૃગલા જેવા છે, કહ્યું છે ને કે મનુષ્ય રૂપેણ મૃગાસ્ત, મનુષ્યના દેહમાં તેઓ મૃગની જેમ ભટકે છે, પોતાને ભૂલીને પરમા સુખ બુદ્ધિ કરે તે હરણા જેવા છે, તેઓ સંસારમાં ભટકે જ છે. સુખ કાજે બહાર પરદેશમાં જાય, પણ ભાઈ સુખ બહારમાં ક્યાંય નથી. અહીંયા પણ બીજું પાછું મૃગનું ઉદાહરણ લઈને કહે છે કે કસ્તુરી મૃગની નાભીમાં પડી છે અને પવનના જોરે એ સુગંધ પ્રસરે, ત્યાં સુગંધ બહારથી આવે છે એમ માની અને એ પછી દોડ્યા કરે છે, પણ એ સુગંધ તો એની નાભીમાંથી આવે છે, પણ એને ક્યાં ખ્યાલ છે, એટલે એ દોડાદોડ કરે છે અને દુઃખને પ્રાપ્ત થાય છે. એવી રીતે આ ભગવાન આત્મા સુખને માટે બહાર ફાંફા મારે છે, પણ એના સુખ તો અંદરમાં પડ્યા છે, બધા જ સુખો અંદરમાં પડ્યા છે, જ્ઞાન આનંદ સુખ શાંતિ બધું અંદરમાં પડ્યું છે, એવા સુખ ને એ જાણતો નથી એટલે બહારમાં ફાંફા મારે છે. આત્માના અંતર સ્વભાવમાં સુખ ભર્યું છે, અજ્ઞાનીને એની ખબર નથી, તેથી બહાર એ દોડે છે, બહારની સામગ્રીમાંથી એ સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે, પણ સુખ તો મળતું નથી, માત્ર જન્મ મરણના કષ્ટને પ્રાપ્ત થાય છે. કેમ કે એવું કરતા એને વિભાવ ભાવ વિકારી ભાવ થાય છે, પુણ્યને પાપના ભાવ થાય છે, બંધ પડે છે અને એને ચાર ગતિમાં રખડવાનું થાય છે, પણ શાશ્વત સુખ અને આનંદની પ્રાપ્તિ થતી નથી. સુખ પોતામાં છે એટલો નિર્ધાર થાય, નિર્ણય થાય અને સ્વ તરફ વળે તો શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. પરમા સુખ છે એવું તે માને છે તે અજ્ઞાનને કારણે છે. પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને છોડીને મૃગજળ સમાન રાગમાં સુખબુદ્ધિ કરે છે તે અજ્ઞાન છે, અને અજ્ઞાનથી એમ થાય છે. આત્મા તો અતિન્દ્રિય જ્ઞાનનો સાગર છે, અતિન્દ્રિય જ્ઞાનનો રસ અને રાગનો દુઃખરૂપ રસ એ બેને જુદા કરી જાણવાવાળો એ જ્ઞાતા છે, અને એમ જે જાણે છે એ સુખી થાય છે. આત્માનો અતિન્દ્રિય આનંદનો રસ જુદો છે અને રાગનો રસ જે દુઃખરૂપ છે એ બે જુદો છે, એમ જે જુદો પાડે છે એ જ્ઞાની છે, અને એમ એ જ્ઞાની થયો થકો એ સુખી થાય છે. પણ અજ્ઞાનવશ એ કે આત્માના અતિન્દ્રિય આનંદને અને એના જ્ઞાનમાં જણાતા એ રાગના ભાવો દ્વેષના ભાવોને એ બેને જુદા નથી પાડતો, એટલે એ રાગના રસને કલુષિત સ્વાદને જ એ લઈ રહ્યો છે, અને એમ એ અજ્ઞાનને કારણે થાય છે. 85મા પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે વિકલ્પનો જે કરતા થાય છે તે અજ્ઞાનથી છે એમ અહીં બતાવવું છે. લોકોને લાગે કે વ્યવહાર વિના કોઈ રસ્તો નથી, વ્યવહારથી નિશ્ચય થાય. અરે પ્રભુ, વ્યવહાર તો રાગ છે, દુઃખ છે, તે દુઃખથી આત્માના આનંદનો અનુભવ કેવી રીતે થાય? શાસ્ત્રમાં કહ્યું છે એ બધું તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહ્યું છે. વ્યવહારની જે વાત કરી છે એ બધું જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવ્યું છે. વ્યવહાર છે એ આખો જાણેલો પ્રયોજનવાન છે, એટલે પ્રમાણ જ્ઞાનનો વિષય હોય ત્યાં નિશ્ચય અને વ્યવહાર બંનેની વાત કરવામાં આવી હોય. એ વખતે એ જણાવવામાં આવ્યું હોય કે જેને સમ્યક દર્શન થાય છે એને બહારમાં નિમિત્ત તરીકે તીર્થંકર ભગવાનની વાણી હોય કે સદગુરુનો ઉપદેશ હોય કે શાસ્ત્રોનું જ્ઞાન હોય, પણ એ વખતે હોય છે એનાથી એને સમ્યક દર્શન થાય છે એમ નથી. એટલે ગમે તે પ્રકારે વ્યવહારની વાત કરવામાં આવી હોય, નિશ્ચયની વાત કથનમાં કહેવામાં આવી હોય, એ પણ વ્યવહાર છે. નિશ્ચયથી જે સમજાવવામાં આવ્યું છે એ સમજાયું છે ત્યાં સુધી એ વ્યવહાર જ છે, પણ જેને આત્મસાત થયું છે એને એ નિશ્ચય છે. થોડુંક સૂક્ષ્મતાથી સમજવા જેવું છે. પ્રભુ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળતા, એ તરફ ઢળી જતા પોતે ભગવાન આત્માને અનુભવે છે એમ નિશ્ચયને એનું કથન કરીએ છીએ એ પણ વ્યવહાર છે. એમ કહેવું એ પણ વ્યવહાર છે. એ જ્યારે ઢળી જાય છે અને પોતાને અનુભવે છે એ જ સાચો નિશ્ચય છે. બધું કથનમાં કહેવામાં આવે છે, સમજાવવામાં આવે છે, પણ એ બધું વ્યવહારથી છે. તો પછી આ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, આ બધો જે છે એ વ્યવહાર છે, એ સમ્યક દર્શન વ્યવહાર સમ્યક દર્શન છે, એ સાચું સમ્યક દર્શન નથી. એનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે કે જેને સમ્યક દર્શન થાય એને સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય છે, એને નવતત્વની શ્રદ્ધા છે, છે દ્રવ્યની શ્રદ્ધા છે, જેમ છે તેમ જેવું સ્વરૂપ ભગવાને જીનેશ્વર ભગવાને દિવ્ય ધનીમાં પ્રકાશ્યું છે એવી એને શ્રદ્ધા હોય છે. આ બધું કહેવામાં આવે છે તો એ જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવે છે કે એને એવા જ નિમિત્ત હોય છે. એનું ઉપાદાન શું છે, કેવું તૈયાર થયું છે એ મહત્વનું છે. જ્યારે આ તો પેલા નિમિત્ત તરફ જ દ્રષ્ટિ કરી અને નિમિત્તને પોતાના કરવા માટે એ પુરુષાર્થ કરે છે. પ્રભુ એમ નથી, નિમિત્તનું જ્ઞાન કરવાનું કહ્યું છે, નિમિત્ત શું છે એ જાણવાની વાત કરી છે. પણ આદરણીય તો નિશ્ચયથી જેવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ જ છે, એટલે એમાં એ ભૂલ ખાઈ જાય છે અને ધર્મના નામે વિચારો શુભ ભાવમાં અટવાઈ જાય છે. ગુરુદેવે એ વાતને સરસ રીતે સમજાવી છે કે વ્યવહારથી નિશ્ચય થાય એમ નથી. વ્યવહાર તો રાગ છે, શુભ ભાવ છે, અને શુભ ભાવ છે એ આકુળતાનું કારણ હોવાથી એ દુઃખ છે. તે દુઃખથી આત્માના આનંદનો અનુભવ કેવી રીતે થાય, ન થાય. શાસ્ત્રમાં કહ્યું છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. આખો વ્યવહાર એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવ્યો છે. અનેક પ્રકારે વ્યવહાર કહેવામાં આવ્યો છે. ભેદથી વસ્તુનું સ્વરૂપ સમજાવવા માટે જે કહેવામાં આવ્યું છે એવો એ વ્યવહાર છે. જ્યાં જે નથી એનું નિરૂપણ કરી અને કેટલીક વાત સમજાવવા માટે કહી છે એ બધો વ્યવહાર છે. અને જો એમ એને નહીં માને તો પૂર્વાપર વિરોધ થઈ જશે. આત્મા આનંદ રસથી ભરેલો ભગવાન આત્મા, એનો અનુભવ કરવો એ મોક્ષનો માર્ગ છે. અનુભવ ચિંતામણી રતન, અનુભવ હરે રસકૂપ, અનુભવ માર્ગ મોખ કહું, અનુભવ મોખ સ્વરૂપ. સમયસાર નાટકમાં આમ કહેવામાં આવ્યું છે. ત્યાં એમ નથી કહ્યું કે વ્યવહારનો રાગ એ મોક્ષ માર્ગ છે. વ્યવહાર હોય છે, આવે છે, પણ એનાથી આત્માના આનંદનો અનુભવ નથી થતો. એનાથી આત્માના આનંદનો અનુભવ થાય એમ માનવું એ તો વિપરીત માન્યતા છે, ખોટી માન્યતા છે. જીવને વ્યવહારના પક્ષનું અનાદિનું શલ્ય પડ્યું છે. એવા એ શલ્યને, એવા એ શૂળને, એવા એ કાંટાને એને કાઢવાનો છે, દૂર કરવાનો છે. આત્માના આનંદની અનુભવ દશા પ્રગટ કરવામાં વ્યવહારની જરૂર નથી, વ્યવહારની અપેક્ષા નથી. એવું જેને શ્રદ્ધાન નથી તે વ્યવહારને છોડીને અનુભવ પ્રગટ નહીં કરી શકે. શું કહ્યું? આત્માના આનંદની અનુભવ દશા પ્રગટ કરવામાં ખરેખર વ્યવહારની અપેક્ષા નથી. અને આ વાત જે સ્વીકારે છે એ જ નિશ્ચયથી જે કહેવામાં આવ્યું છે એ વસ્તુને આત્મસાત કરવાનો પુરુષાર્થ કરશે. પણ હજી એને એ વાતનો જ સ્વીકાર નથી કે આત્માના આનંદની અનુભવ દશા પ્રગટ કરવામાં વ્યવહારની જરૂર નથી, અપેક્ષા નથી. એનો જ જેને સ્વીકાર નથી, એની જેને શ્રદ્ધા નથી, એ વ્યવહારને છોડીને આત્માનો અનુભવ પ્રગટ નહીં કરી શકે. પવનથી તરંગવાળા સમુદ્રની માફક અજ્ઞાનને લીધે આ જીવો વિકલ્પના સમૂહને કરે છે, વિકલ્પને ભેગા કરે છે. જીવ અજ્ઞાનથી શુભાશુભ રાગના વિકલ્પનો કરતા થઈને વિકલ્પો કરે છે એમ અહીં બતાવવું છે. શુભાશુભ રાગ એના વિકલ્પો એનો કરતા થઈ અને જીવ અજ્ઞાનવશ ચાર ગતિમાં ભટકે છે. ખરેખર તો આત્મા શુદ્ધ જ્ઞાનમય છે, તો પણ એ વિકલ્પ સહિત છે, તો આકુળતા સહિત છે, દુઃખી છે, અને એમ એ પોતે પોતાની મેળે એ વિકલ્પ સાથે રહેલા ભાવોનો કરતા થાય છે. ભેદ જ્ઞાન કરીને એનાથી જુદો પડે, પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે તો જ એ કરતા ન થાય. એ વાત હવે આગળના શ્લોકમાં આવશે. અહીંયા એક બીજી પણ વાત સરસ કરી છે ગુરુદેવે, લઈએ આપણે. 87મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે દરેક પ્રાણી સુખને ઈચ્છે છે, દરેક જીવ સુખને ઈચ્છે છે,
પણ સુખના કારણને ઈચ્છતો નથી. સુખનું શું કારણ સાચું છે એની એને સમજ નથી અને એની એ ઈચ્છા કરતો નથી કે કઈ રીતે સુખની પ્રાપ્તિ થાય. એનું કારણ પોતાનું જ છે. આત્માને સુખ આત્મામાંથી જ પ્રગટ થાય તો એ આત્મામાંથી સુખ પ્રાપ્ત થાય એ કારણે એ ઈચ્છતો નથી. એને સુખ જોઈએ છે પણ સુખનું કારણ એને જોઈતું નથી. અને એવી રીતે દુઃખને ઈચ્છતો નથી. એ પોતે ક્યારેય દુઃખને ઈચ્છતો નથી. કોઈ પણ જીવ દુઃખી થવા માંગતો નથી, દુઃખને ઈચ્છતો નથી, છતાં પણ એ દુઃખના કારણને છોડતો નથી. એને દુઃખ જોઈતું નથી છતાં પણ એ દુઃખના કારણને છોડતો નથી. કેવી વિપરીતતા છે. સુખ જોઈએ છે અને સુખનું કારણ નથી જોઈતું. અરે ભલા ભગવાન, તારે સુખ જોઈએ છે તો સુખના કારણને સમજી અને તે પ્રમાણે તારે સુખની પ્રાપ્તિ કરવાની હોય કે બીજી રીતે? અને દુઃખ નથી જોઈતું તો પછી દુઃખનું કારણ છોડવું પડે કે ના છોડવું પડે? તો દુઃખના કારણને છોડ્યા વિના દુઃખ એને દૂર કરવું છે, અને સુખના કારણને જાણી અને ગ્રહણ કર્યા વિના એને સુખ મેળવવું છે. આ ક્યાંથી બનશે પ્રભુ? આનંદનો નાદ પ્રભુ, આત્મા સુખથી ભરેલો છે ત્યાં દ્રષ્ટિ કરવી જોઈએ તો સુખની પ્રાપ્તિ થાય. પણ એ તો કરવું નથી, ત્યાં દ્રષ્ટિ કરતો નથી. અને દુઃખ જેનું સ્વરૂપ છે એવો વ્યવહાર, એ રાગ, એમાં એ સુખ બુદ્ધિ કરે છે. દુઃખનું કારણ છે ત્યાંથી એ સુખ પ્રાપ્ત કરવા માટેનો એ પ્રયત્ન કરે છે. જે છોડવા લાયક છે ત્યાંથી એ સુખ મેળવવા માટેનો પ્રયત્નશીલ થાય છે. અજ્ઞાનીની વિચિત્ર ગતિ છે. પણ ભાઈ, રાગથી દુઃખથી આત્માના આનંદની પ્રાપ્તિ કદી ન થઈ શકે. રાગથી દુઃખથી આત્માનો આનંદ નહીં પ્રાપ્ત થાય. રાગ એ તો દુઃખ છે, શુભભાવ એ તો દુઃખ છે, એ તારાથી જુદો છે, આત્મામાં એ નથી. આ જીવ દ્રવ્યની અંદર એ રાગ નથી, એ દયાદાનના ભાવ નથી. ત્રિકાળ એ તો જ્ઞાયક 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 માત્ર જ્ઞાયક જ છે. એ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન કરે છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે અને એમાં એને પોતાના અનંત ગુણોનું પરિણમન એ આનંદ રૂપે અનુભવમાં આવે છે. એવો એ આત્મા એ આનંદની પ્રાપ્તિ કરી શકે. એ આનંદ સુખને શાંતિને એ પ્રાપ્ત કરી શકે. પણ એ રાગ દ્વેષ કરી શકે એવો નથી. રાગ એનું સ્વરૂપ નથી. રાગથી તો એને દુઃખ થાય છે, એ એનો સ્વભાવ નથી. શુભાશુભ ભાવે પરિણમવું એ એનો સ્વભાવ નથી. એટલે તો એને આકુળતા વ્યાકુળતા થાય છે અને એ દુઃખી થાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, આ રાગથી એ દુઃખનું જે કારણ છે એ દુઃખથી તને આત્માના આનંદની પ્રાપ્તિ કદી ન થાય. આત્માનો નિર્મળ આનંદ તો આત્માનો અનુભવ કરતા થાય, સ્વાનુભૂતિ કરતા થાય. વિચાર એને માટે કરવા માટે એક સરસ વાત કરી છે કે વસ્તુ વિચાર તો ધ્યાવતઈ મન પાવઈ વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજઈ અનુભવ યા કૌના. આત્મા શુદ્ધ ચિદાનંદ ઘન વસ્તુ પ્રભુ, તેનો વિચાર, એનો વિચાર કરતા ધ્યાનની ધૂન ચડી જાય. વિચાર કરવાની વાત છે. વસ્તુ વિચારત ધ્યાવત, આત્મા એ વિચારમાં આગળ ધ્યાનમાં ચાલ્યો જાય છે. પણ કોનો વિચાર? આત્માનો વિચાર, પોતાના સ્વરૂપનો વિચાર, શુદ્ધ આત્મ સ્વરૂપ આનંદ ઘન એનો વિચાર, એ વસ્તુનો વિચાર કરતા એ પોતે ધ્યાનની ધૂન ચડી જાય અને અંદરમાં એ વિશ્રામ લે છે. એટલે બધા વિકલ્પો ઠરી જાય છે, વિકલ્પો ચાલ્યા જાય છે, મટી જાય છે અને એને આનંદ રસના સ્વાદથી સુખની પ્રાપ્તિ થાય છે. એનું નામ અનુભવ છે અને એનાથી સુખ થાય છે. તને સત્યનું શરણ લેવું કેમ કઠણ પડે છે ભાઈ? સત્યનું શરણ લઈને ગુરુદેવ કરુણા કરે છે. સ્વભાવના પક્ષમાં આવી સત્યની પ્રાપ્તિ તો કર. શુભ ભાવથી કલ્યાણ થાય એમ માનીને તો તે અનંત કાળ ગુમાવ્યો છે. હવે સાચી વસ્તુ સમજી અને શુદ્ધ ભાવ પ્રગટ કર. આત્મા શુદ્ધ જ્ઞાનમય વસ્તુ છે, છતાં પણ તે એનું જ્ઞાન કર્યું નહીં. અજ્ઞાની રહ્યો, વિકલ્પોમાં રાચી રહ્યો, વિકલ્પોના સમૂહને કારણે ચક્રાવે ચડ્યો અને એમ કરતા એવા ભાવોનો કરતા થયો. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં પાના નંબર 88 પર કે ભગવાન આત્મા પરમાર્થથી વિજ્ઞાન ઘન છે. પરમાર્થથી વિજ્ઞાન ઘન છે. આનંદ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન 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 પરમાર્થથી વિજ્ઞાન ઘન છે. દસ મણ બરફની શીતળ પાટ હોય છે ને તેમ આત્મા આનંદની પાટ છે. બરફની પાટ હોય એવી રીતે આ આત્મા આનંદની પાટ છે. બરફની પાટ તોલદાર છે પણ આ આત્મપાટ તો અરૂપી ચૈતન્ય બિંબ છે. અંતરમાં દેખો તો આત્મા રાગ વિનાની ચીજ એકલા જ્ઞાન અને આનંદનું અરૂપી બિંબ છે. તો પણ અજ્ઞાનથી જીવ અનેક પ્રકારના વિકલ્પો કરી અને એમાં ક્ષુબ્ધ થાય છે અને એમ કરતા એ વિકલ્પોનો કે ભાવનો કરતા થાય છે. અને આવું અનાદિથી ચાલ્યું આવે છે. અનાદિથી જીવ કરતા થઈને દુઃખી થાય છે. જીવ દુઃખી થાય છે તો એ વિભાવ ભાવ વિકારી ભાવ અન્ય ભાવ શુભ ભાવ અશુભ ભાવ એ બધા ભાવોનો કરતા થઈ અને દુઃખી થાય છે. સમ્યક જ્ઞાન થાય તો કર્તાપણું મટે છે અને જ્ઞાતાપણે રહે છે. તો આ રીતે 58મો શ્લોક અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત